You're with SBS Radio.
SBS રેડિયો પર અત્યારે નેશનલ લેંગ્વેજીસ કોમ્પિટિશન ચાલી રહી છે, જેમાં નવી નવી ભાષા શીખી રહેલા લોકોને પૂછવામાં આવી રહ્યું છે, ટેલ અસ હાઉ લર્નિંગ અ લેંગ્વેજ મેક્સ અ વર્લ્ડ ઓફ ડિફરન્સ ટુ યુ. એક નવી ભાષા શીખવાથી તમારા જીવનમાં કેવા અનુભવો થયા છે, કેવા ફેરફાર આવી રહ્યા છે. આ પ્રતિયોગિતા એ સૌ માટે છે જે કોઈ એક નવી ભાષા શીખી રહ્યા હોય. જો તમારા બાળકો જે ઓસ્ટ્રેલિયામાં જ જન્મીને ઉછર્યા છે તેઓ ગુજરાતી શીખી રહ્યા હોય, તો એ બાળકો પણ આ પ્રતિયોગિતામાં ભાગ લઈ શકે છે અને ઇનામ જીતી શકે છે. અને હા, પ્રતિયોગિતા માત્ર બાળકો માટે નથી, અડલ્ટ્સ પણ તેમાં ભાગ લઈ શકે છે. જો કોઈ વડીલ અહીં આવ્યા પછી અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો તેઓ પણ આ પ્રતિયોગિતામાં ભાગ લઈ શકશે. વધુ વિગતો માટે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો, sbs.com.au/gujarati. આ નેશનલ લેંગ્વેજ કોમ્પિટિશનની આસપાસ ભાષાને લઈને અનેક ચર્ચાઓ પણ અત્યારે SBS પર થઈ રહી છે. આપણે અગાઉ આ કાર્યક્રમમાં વાત કરી ગુજરાતી ભાષાના બદલાતા સ્વરૂપ વિશે. આજે આ જ વિષય પર વાત કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે પ્રતાપભાઈ અમીન. આજે જ્યાં ભારતભરમાં અંગ્રેજી ભાષાનું ચલણ વધ્યું છે, ગુજરાતમાં પણ લોકો ગુજરાતી ભાષાથી થોડા અળગા થયા છે, ત્યારે એક એવી વ્યક્તિ જે કોઈ દિવસ ગુજરાતમાં રહી જ નથી પણ વિદેશમાં રહીને ગુજરાતની બહાર ગુજરાતી ભાષા શીખીને દાયકાઓથી ઓસ્ટ્રેલિયામાં રહીને કઈ રીતે તેમની માતૃભાષા જાળવી રાખી છે, આવો વાત કરીએ પ્રતાપભાઈ સાથે.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
પ્રતાપભાઈ, વેલકમ બેક ટુ SBS ગુજરાતી.
નમસ્તે નેતલબેન ને બધા શ્રોતાજનોને મારા નમસ્તે.
પ્રતાપભાઈ, તમારા વિશે, તમારા બેકગ્રાઉન્ડ વિશે થોડી વાત કરી લઈએ, કારણ કે તમારું ગુજરાતી સાંભળ્યા પછી લોકોને વિશ્વાસ નહીં થાય કે તમે ખરેખર ગુજરાતમાં કોઈ દિવસ રહ્યા જ નથી. તમારો જન્મ ઉછેર ક્યાં થયો છે?
મારો જન્મ નાઇરોબી કેન્યામાં થયેલો અને મારું બાળપણ ત્યાં જ રહેલું. અને મારો જે આપણે સેકન્ડરી સ્કૂલની વાત કરીએ તો તે 8 વર્ષ પ્રાઇમરી ને સેકન્ડરી સ્કૂલનો અભ્યાસ મેં ભારતમાં પોન્ડિચેરીમાં જે શ્રી અરવિંદ આશ્રમ છે એ કેળવણી સ્થળ છે ત્યાં આગળ મારો ગુજરાતીનો અભ્યાસ થયેલો.
એટલે જન્મ ઈસ્ટ આફ્રિકામાં રહ્યા પોન્ડિચેરીમાં અને ગુજરાતી શીખ્યા પણ પોન્ડિચેરીમાં જ.
હા, ઘરમાં ગુજરાતી સાંભળતા હતા અને શીખતા હતા. કેન્યામાં પણ ગુજરાતી નિશાળો હતી જે ઇન્ડિપેન્ડન્સ પછી બંધ થઈ ગઈ, એટલે મારું ગુજરાતી શરૂ થયેલું કેન્યામાં. પણ એનો સારો પાયો સરખી રીતે સમજવા માટે અને કેળવણી માટે મારો ગુજરાતીનો અભ્યાસ વધારે પોન્ડિચેરીમાં થયો.
પ્રતાપભાઈ, જ્યારે કોઈ વિદેશમાં જઈને વસે ત્યારે તેમની માતૃભાષા પર પણ અસર જોવા મળે છે. જ્યાં વસે છે ત્યાંની ભાષાના શબ્દો આપણી માતૃભાષામાં પ્રયોગ કરવા માંડે છે. કેન્યામાં વપરાતી ગુજરાતી ભાષા વિશે થોડી વાત કરશો?
સ્વાહિલીની વાત કરીએ તો રસોડાને લોકો જીકોની કહે, અને જીકોનીમાંથી તમારે રસોડામાંથી વાડકી લાવવી હોય તો કહેશે જીકોનામાંથી બાકુડી લાવો. એટલે બાકુડી એ વાડકી માટે અને જીકોની એ રસોડા માટે. હવે આ ત્યાં રોજ ગુજરાતીમાં આ શબ્દો સ્વાહિલીના ઉમેરીને બોલાવાય, અને સિનિયર કેમ્બ્રિજની એક્ઝામનું જે બોડી છે એ લોકોએ કબૂલ કરેલું કે જે ગુજરાતીઓ આફ્રિકામાં રહેતા હોય અને એ લોકો ગુજરાતીમાં આવા શબ્દોનો પ્રયોગ કરે તો એનાથી એમને નાપાસ ન કરાય. એટલે આ વાત થઈ કેન્યાની.
એટલે તમે કેન્યાનો દાખલો આપ્યો જ્યાં કચ્છી સ્વાહિલી વપરાય છે. અગાઉ પણ અમે કાર્યક્રમમાં વાત કરી હતી કે ફ્રાન્સમાં વસતા ગુજરાતીઓ ગુજરાતી ક્રિયોલ વાપરે છે. એનો કોઈ દાખલો છે તમારી પાસે? તમને એનો અનુભવ થયો છે ખરો?
હું પોતે ફ્રેન્ચ બોલું છું, કેમ કે મારો અભ્યાસ ભારતમાં જ ફ્રેન્ચ માધ્યમે થયેલો છે, બધા વિષયો ફ્રેન્ચમાં શીખ્યા.
અરે વાહ.
પણ એમાંથી જે આ ક્રેઓલ શબ્દ છે એ ક્રેઓલ શબ્દ માટે મારે કંઈક સુધારો કરવાની જરૂર છે. એક ક્રેઓલ શબ્દ આવ્યો કે જ્યાં ફ્રેન્ચ લોકોની કોલોનીઝ હતી એ કોલોનીઝમાં જે મૂળ શબ્દ હોય એ ફ્રેન્ચ ભાષામાં એની અસર થઈ, અથવા તો એ જાતિઓએ ફ્રેન્ચ ભાષા અપનાવી ને એમાં પોતાના મૂળ શબ્દ ચાલુ રાખ્યા, એને ક્રેઓલ ભાષા કહેવાય. તો એના જે દાખલાઓ છે તો એમાં એક છે મોરિશિયસનો ક્રેઓલ ભાષા. તો મોરિશિયસ એક વખત ફ્રેન્ચ કોલોની હતી અને એને લીધે એમની જે મૂળ ભાષા હતી, જે ગુજરાતી પણ નહોતી પણ એ ટાપુની પોતાની ભાષા હતી, એમાં ફ્રેન્ચ શબ્દ ઉમેરાયા, એ ભાષાને ક્રેઓલ કહેવાય. હું પણ જ્યાં રહ્યો હતો ત્યાં આગળ મૂળ ભાષા તામિલ, પણ એના પર અસર થયેલી ફ્રેન્ચની, એટલે ત્યાં આગળના તામિલ લોકો ઇન્ડિયામાં જ ફ્રેન્ચ બોલે તો એમાં તામિલના ને ફ્રેન્ચ શબ્દ ભેગા થાય તો એને ક્રેઓલ કહી શકાય.
રાઈટ.
પણ એવો ગુજરાતીનો દાખલો મારી પાસે નથી, કેમ કે હું ફ્રાન્સમાં નથી રહેલો.
પ્રતાપભાઈ, તમે ચોખ્ખી અને શુદ્ધ ભાષા વાપરવાનો આગ્રહ રાખો છો, શું કોઈ વાર એવું બન્યું હશે કે યોગ્ય શબ્દ મળે જ નહીં, અનુવાદ કરી જ ન શકીએ?
હા, એવું તો ઘણું બને છે, કેમ કે જે વસ્તુ હોય, ઓબ્જેક્ટ હોય, એ આપણા પ્રાંતમાં કે આપણા દેશમાં હોય નહીં, અને બહારથી આવેલી વસ્તુ હોય, જેમ કે સ્ટેશન, રેલવે સ્ટેશન. તો એ રેલવે સ્ટેશનને આપણે રેલવે સ્ટેશન કહેવું પડે, કેમકે આપણા દેશમાં એ વસ્તુ હતી નહીં, બહારના લોકોએ એ વસ્તુ લાવ્યા, એ લોકોએ નામ આપ્યું ને આપણે એમ અપનાવ્યું. પછી આપણે એને સંસ્કૃતમાંથી બનાવીને એનો માટે નામ બનાવીએ તો પછી ઘણીવાર હસવું આવે, એવું પરિણામ આવે કે સ્ટેશનને માટે આપણે કે અગ્નિ રથ વિશ્રામ ગ્રહ, તો એ
લિટરલ ટ્રાન્સલેશન થઈ ગયું શબ્દોનો,
અને એની અસર એવી થાય કે એ ઉપયોગમાં ના લેવાય. તમારે ટેલિફોન કેવો હોય તો ટેલિફોન જ બોલવું પડે, તમે એને શ્રવણ યંત્ર બોલો તો એનો અર્થ મજા ના રહે.
અને આગળ જતા ટેકનોલોજીના એવા બધા જ શબ્દો છે જેનું ટ્રાન્સલેશન કરવું હવે જરૂરી રહ્યું જ નથી, બધા એ જ શબ્દ વાપરી લે છે.
અને આપણે ભાષાની વાત કરીએ તો ભાષાને સીમા નથી હોતી, ભાષાને સમયની સીમા તો નથી જ હોતી, પ્રાંતની પણ નથી હોતી, એટલે એ ભાષાની એક ખૂબી છે, એનું ડાયનેમિઝમ છે કે એ બદલાતું રહે.
પ્રતાપભાઈ, શું ગુજરાતી શબ્દોના મૂળ અન્ય ભાષામાં રહેલા હોય?
ગુજરાતી ભાષામાં બીજી ભાષાના શબ્દો આવ્યા હોય એ તો ઘણા બધા છે, એટલે આપણે રોજ બોલતા હોઈએ એવા શબ્દો તો એટલા બધા છે. આપણે કહીએ કે તમે ક્યાં જાઓ છો, હું ઓફિસમાં જઉં છું, ઓફિસ શબ્દ અંગ્રેજી છે, એમાંથી જે ઉર્દુના રૂપ છે એમાં હાફિસ બોલે અને આપણે એને ઓફિસ બોલીએ. આપણે નિશાળે જતો છોકરો હોય તો અત્યારે તો નથી વાપરતા, પણ પહેલા બોલતા હતા તારું દફતર લીધું, તો દફતર એટલે બેગ, પણ દફતર એટલે ઓફિસ પણ. પણ આપણી ભાષામાં એ આવે શબ્દ એટલે આપણે આપણી અનુકૂળતાએ એનો ઉપયોગ પણ બદલી નાખીએ. અને જેવી રીતે અમુક શબ્દો છે, આપણે કહીએ કે ટેબલને ગુજરાતીમાં શું કહેવાય, તો આપણે આપણે ચોપડીઓ કે ડિક્શનરી શોધીએ તો કે છે મેજ,
પણ મેજ એ ગુજરાતી શબ્દ નથી,
મેજ એ ગુજરાતી શબ્દ નથી. અને આવી રીતના તો જે પણ દેશમાં બીજી પ્રજાનો દબાણ આવે કે રાજ આવે ત્યારે ભાષા બદલાય, અને જે જીતે એની ભાષા વધારે કાબુ મેળવે. તો એ ઇતિહાસનો ક્રમ છે, આપણા ભારત એકલામાં નહીં, બધે આપણી ભારતની ભાષાઓ છે એમાં જે બહારની પ્રજાએ આપણા પર રાજ કર્યું તો એની ઊંધી અસર પણ થયેલી છે. અત્યારે આપણે ગુરુ શબ્દ છે ગુજરાતીમાં તો બોલીએ જ છીએ, હિન્દીમાં સંસ્કૃતનો શબ્દ છે એટલે આખા ભારતમાં જાણીતો છે, પણ એ ગુરુ શબ્દ અંગ્રેજીમાં પણ અપનાવ્યો છે અને યુરોપની બધી ભાષાઓમાં તમને તમે કોઈને પૂછો ગુરુ એટલે શું, તો એ તમને સાચો જવાબ આપશે. તો એ એક નમૂનો થયો. પણ એમાં બીજા પણ છે. તો વરાંડા શબ્દ છે, બંગલો શબ્દ છે, એ લોકોને આપણી અંગ્રેજી ડિક્શનરીમાં જોઈએ તો એ લોકો કહેશે ઇન્ડિયન ઓરિજિન.
એટલે પ્રતાપભાઈ, જે વિદેશ જઈને વસે તેમની ભાષા તો બદલાય, પણ જ્યાં જઈને વસ્યા છે ત્યાંના લોકોની ભાષા પર પણ અસર પડે છે. તો તમારે ઓસ્ટ્રેલિયા આવે કેટલો વખત થયો ને તમે આટલા વર્ષોમાં ગુજરાતી ભાષા કેવી રીતે જાળવી રાખી છે?
1974 એટલે 1974માં આવ્યા. તે પહેલા બીજા ગુજરાતીઓ હતા. મારું અહીંયા આવવાનું તે વખતે થયું 1974માં.
અને અહીંયા આવ્યા પછી તમે ગુજરાતી ભાષા કેવી રીતે જાળવી રાખી છે?
એક તો સંગીતના માધ્યમથી, કે આપણે અત્યારે નવરાત્રીનો પ્રસંગ આવે છે તો એ 1974થી નિયમિત નવરાત્રીના કાર્યક્રમમાં અમે ગોઠવતા, તો એમાં તો આપણા ગુજરાતી જ શબ્દ હોય ને નવરાત્રીના ગરબામાં ને રાસમાં, તો એ ગુજરાતી શબ્દો મેળવી એના અર્થ કરી એને સમજાવીને બીજા લોકોને ગાતા કરવા, અને એનાથી શરૂ થયેલું. પછીથી એક બહુ મોટું મહત્વનું કામ તમારી જે SBSની હિસ્ટ્રી છે એમાં ડૉક્ટર શશાંક મહેતાએ સૌથી પહેલા ગુજરાતીનો રેડિયો કાર્યક્રમ,
ધેટ્સ રાઈટ, એ 1975થી એમણે આ રેડિયો પ્રોગ્રામ શરૂ કર્યો.
ત્યારે સાથે એમની સાથે મારી ઘણી ચર્ચાઓ થતી, એમના પ્રોગ્રામમાં પણ મને બોલાવતા. એમને પણ ભાષાઓનો ઘણો શોખ ને જાણકારી હતી, અને ગુજરાતી ભાષાનું સાહિત્ય પોતાના ઘરમાં રાખવા વાળા બહુ જ ઓછા છે. મારી પાસે છે ઘણા જ પુસ્તકો છે ગુજરાતીમાં, અને બીજા 5-6 ફેમિલીઝ છે કે જે લોકોને ગુજરાતી ભાષા તરફ પ્રેમ ને અભ્યાસ કરવાની, અભ્યાસ ચાલુ રાખવાની ધગશ છે. હું તો એમ કહું છું કે જેટલું ગુજરાતી બોલી શકાય, સાંભળી શકાય, તમારો આ ગુજરાતી રેડિયો કાર્યક્રમ ઘણો સારો છે, અને એ ચાલુ રહે એ માટે અમારી શુભ આશીષ.
થેન્ક યુ વેરી મચ પ્રતાપભાઈ.
નમસ્તે.
જણાવો અમને આપને અસર કરતા મુદ્દાઓ વિશેનો તમારો અભિપ્રાય. લાઈક કરો SBS ગુજરાતીને ફેસબુક પર અને શેર કરો તમારા વિચારો.
Hear more stories in your language by visiting sbs.com.au.